એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ચર્ચા કરીશું જ્યાં દરેક હાસ્ય પાછળ એક ઘેરું રહસ્ય છુપાયેલું છે, જ્યાં ઉજવણી અને માતમ વચ્ચેનું અંતર ખરેખર એક પાતળી દોરી જેટલું જ છે. આપણે વાત કરી રહ્યા છીએ લ્યુસી ફોલીની ખૂબ જ ચર્ચિત સાયકોલોજીકલ થ્રિલર ધ ગેસ્ટ લિસ્ટ વિશે.
આ પુસ્તક વિશે વિચારું ને તો મને હંમેશા અગાથા ક્રિસ્ટીની યાદ આવે. એક બંધિયાર જગ્યા, ગણ્યા ગાંઠિયા શંકાસ્પદ લોકો અને દરેક પાસે હત્યા કરવાનું કારણ, પણ અહીં એક જોરદાર વળાંક છે.
શું?
શરૂઆતમાં આપણને એ પણ નથી ખબર કે મરનાર કોણ છે. લેખિકા આપણને છેક સુધી, મતલબ છેક સુધી અંધારામાં રાખીને રમાડે છે.
બરાબર. કલ્પના કરો, આયર્લેન્ડનો એક દૂરનો જંગલી ટાપુ સમુદ્રના મોજા પથ્થરો સાથે અથડાઈ રહ્યા છે, તોફાન ઘેરાઈ રહ્યું છે અને એની વચ્ચે એક હાઈ પ્રોફાઇલ લગ્ન. મહેમાનોની યાદી લાંબી છે, પણ એમના મનમાં રહેલા દ્વેષની યાદી કદાચ એકી પણ વધુ લાંબી છે. આ વાતાવરણ જ અડધી વાર્તા કહી દે છે ને?
હા, અને એ વાતાવરણ એટલે કોર્મરન્ડ આઇલેન્ડ. એ માત્ર એક જગ્યા નથી, પણ વાર્તાનો એક જીવંત પાત્ર છે. તેની સુંદરતા જેટલી મનમોહક છે એટલી જ ભયાનક પણ.
એટલે કે એ ટાપુની એકલતા જ પાત્રોને તેમના ભૂતકાળનો સામનો કરવા મજબૂર કરે છે.
બિલકુલ. તે તેમને બહારની દુનિયાથી તો કાપી નાખે છે, પણ સાથે સાથે અંદરના રાક્ષસોનો સામનો કરવા માટે મજબૂર પણ કરે છે. જાણે કુદરત પોતે જ ન્યાય કરવા માટે મંચ તૈયાર કરી રહી હોય.
તો ચાલો આ મંચ પરના મુખ્ય કલાકારોની ઓળખથી શરૂઆત કરીએ. વાર્તાના કેન્દ્રમાં કોણ છે?
વાર્તાના કેન્દ્રમાં છે એક પાવર કપલ. કન્યા છે જુલિયા, જેને બધા જુલ્સ કે છે. તે એક સફળ ઓનલાઈન મેગેઝિનની સ્થાપક છે, એકદમ પરફેક્શનિસ્ટ.
અચ્છા, એટલે એના માટે આ લગ્ન માત્ર પ્રેમનું બંધન નથી, પણ એક સ્ટેટસ સિમ્બોલ છે.
સાચું. પોતાની પરફેક્ટ લાઈફનું પ્રદર્શન કરવાનો સૌથી મોટો મોકો. અને વરરાજા છે વિલ સ્લેટર, એક પ્રખ્યાત ટીવી એડવેન્ચર શોનો હેન્ડસમ અને કરિશ્માઈ સ્ટાર, એવો માણસ જેને જોઈને કોઈ પણ મોહી પડે.
એટલે કે સપાટી પર બધું જ સંપૂર્ણ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે એકદમ પરફેક્ટ ચિત્ર. પણ આ ચિત્રને રંગ આપનાર બીજા પાત્રો પણ એટલા જ મહત્વના હશે.
ચોક્કસ. સૌથી પહેલા તો છે ઓલિવિયા, જુલ્સની સાવખી બહેન અને તેની બ્રાઇડ્સમેડ.
ઓહ.
પણ તે લગ્નમાં એવી હાલતમાં આવે છે જાણે કોઈ યુદ્ધ હારીને આવી હોય, ભાવનાત્મક અને શારીરિક રીતે તૂટેલી. એવું લાગે છે કે તે કોઈ મોટું રહસ્ય છુપાવી રહી છે.
અને વરરાજા તરફથી કોણ છે? કારણ કે મિત્રોનું જૂથ ઘણીવાર વ્યક્તિનું સાચું પ્રતિબિંબ હોય છે.
વિલનો બેસ્ટમેન છે જોનો, તેનો બાળપણનો મિત્ર. પણ તેમની મિત્રતામાં સમાનતા ઓછી અને અસમાનતા વધુ છે. જોનો હંમેશા વિલના પડછાયામાં જીવ્યો છે અને સ્કૂલના સમયના એક ભયાનક રહસ્યના બોજ નીચે દબાયેલો છે.
એટલે મિત્ર ઓછો અને દુશ્મન વધારે હોય એવું લાગે છે,
કહી શકાય.
આ તો થઈ અંદરના લોકોની વાત, પણ ઘણીવાર બહારથી આવેલી વ્યક્તિ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. શું એવું કોઈ પાત્ર છે?
હા, અને એ છે હાના. તે તેના પતિ ચાર્લી સાથે આવી છે. હાના આ જૂના મિત્રોના ગ્રુપમાં નવી છે.
અચ્છા, એટલે તે આપણી આંખો બની જાય છે.
બરાબર. તે વાચકોની આંખ અને કાન બની જાય છે. તે એ બધી નાની નાની તિરાડો, અણગમા અને તણાવને પારખી શકે છે જે ગ્રુપના લોકોને કદાચ દેખાતી નથી.
અહીં મને લેખિકાની શૈલી ખૂબ જ રસપ્રદ લાગે છે. તે વાર્તા જુદા જુદા પાત્રોના દ્રષ્ટિકોણથી કહે છે, ખરું ને?
હા, અને આ એક માસ્ટર સ્ટ્રોક છે જેને મલ્ટી પર્સ્પેક્ટિવ નેરેટિવ કહેવાય છે. આપણને દરેક પાત્રના મનમાં ડોક્યુ કરવાનો મોકો મળે છે. આપણે જુલ્સની અસુરક્ષા, ઓલિવિયાનું દર્દ, જોનોનો ગુસ્સો બધું જ અનુભવી શકીએ છીએ.
એટલે વાચક પોતે જ એક જાસૂસ બની જાય છે.
એકદમ. દરેક પાત્ર પઝલનો એક ટુકડો આપે છે, પણ કોઈ પણ સંપૂર્ણ સત્ય નથી કહેતું.
તો આ તણાવની શરૂઆત ક્યાંથી થાય છે? શું મહેમાનોના આગમન સાથે જ?
પહેલા સંકેતથી જ.
હા,
ને? જ્યારે તેના રૂમમાં પહોંચે છે ત્યારે તેને એક ચિઠ્ઠી મળે છે જેના પર લખ્યું હોય છે, આ ભૂલ ન કરશો.
ઓ,
બસ અહીંથી જ વાર્તામાં એક અજ્ઞાત ભયનો પ્રવેશ થાય છે. અને પછી લગ્નની આગલી રાત્રે જૂના મિત્રો વચ્ચેનો દબાયેલો તણાવ સપાટી પર આવવા લાગે છે.
અને પછી આવે છે લગ્નનો દિવસ, જે દિવસે બધું સંપૂર્ણ હોવું જોઈએ તે જ દિવસે બધું વિખેરાવાનું શરૂ થાય છે.
બરાબર. બહાર વાવાઝોડું ઘેરાઈ રહ્યું છે અને અંદર પાત્રોના મનમાં તોફાન ચાલી રહ્યું છે, અને આ તોફાનનું કેન્દ્ર બને છે જોનોની બેસ્ટમેનની સ્પીચ.
ઓ હા, એ તો આખી મહેફિલને સ્તબ્ધ કરી દેશે. નહીં,
એકદમ. તે નશામાં એવી વાતો કરે છે જે વિલના પરફેક્ટ દેખાવ પર સીધો પ્રહાર કરે છે. તે તેમની બોર્ડિંગ સ્કૂલના દિવસોના કોઈ ઘેરા રહસ્ય તરફ ઇશારો કરે છે.
એટલે વિલની ઇજ્જતના ધજાગરા ઉડી જાય છે.
હા, અને જાણે એટલું ઓછું હોય, જુલ્સને એ જ સમયે એવો ઝટકો લાગે છે જે તેની દુનિયા હલાવી નાખે છે.
શું થાય છે?
તેને ખબર પડે છે કે વિલે તેની સાથે દગો કર્યો છે, અને તે પણ તેની જ એક બ્રાઇડ્સમેડ સાથે.
ઓ ના!
એ ક્ષણે જુલ્સનું પરફેક્ટ લગ્ન અને પરફેક્ટ જિંદગીનું સપનું કાચની જેમ તૂટી જાય છે.
અને પછી કુદરત પણ પોતાનો ખેલ શરૂ કરે છે, તોફાન ત્રાટકે છે.
અને કેવો સંયોગ, જેવી રીતે પાત્રોના જીવનમાં અંધારું છવાય છે એ જ રીતે રિસેપ્શનમાં અચાનક લાઇટો જતી રહે છે.
ચારે બાજુ સંપૂર્ણ અંધારું.
અને આ અંધારો માત્ર ભૌતિક નથી પણ નૈતિક અને ભાવનાત્મક પણ છે. આ અંધકાર અને અરાજકતાના માહોલમાં જ વાર્તા તેની ચરમસીમાએ પહોંચે છે.
અને આ જ અંધારાનો ફાયદો ઉઠાવીને ઓલિવિયા આખરે પોતાની ચૂપકીદી તોડે છે. બરાબર?
બિલકુલ. તે હિંમત ભેગી કરીને જુલ્સને એ સત્ય કહે છે જે તે અત્યાર સુધી છુપાવી રહ્યો હતો.
શું સત્ય?
તે કહે છે કે તેના આત્મહત્યાના પ્રયાસ પાછળ વિલ જવાબદાર હતો. વિલે જ તેનું યૌન શોષણ કર્યું હતું.
શું વાત કરો છો?
હા, આ એક જ ક્ષણમાં વિલની છવિ હીરોમાંથી સંપૂર્ણપણે વિલનમાં ફેરવાઈ જાય છે.
આ જ વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અહીંથી હવે લગભગ દરેક પાત્ર પાસે વિલને નફરત કરવાનું એક નક્કર કારણ છે.
સાચી વાત. જુલ્સ પાસે તૂટેલા વિશ્વાસનો બદલો લેવાનું કારણ છે, ઓલિવિયા પાસે પોતાના ન્યાય માટે, જોનો પાસે વર્ષોના અપમાનનો બદલો લેવાનું કારણ છે.
આ બધાનો ભેગો થયેલો ગુસ્સો જાણે એક જ્વાળામુખી જેવો છે જે ફાટવાની તૈયારીમાં છે.
અને પછી એ જ્વાળામુખી ફાટે છે. અંધારામાં એક ચીઝ સંભળાય છે,
અને
જ્યારે લાઇટો પાછી આવે છે ત્યારે બહાર દલદલ પાસે એક લાશ મળે છે, વિલ સ્લેટરની.
તો હવે સવાલ એ છે કે ખૂની કોણ છે?
હા, અને શંકાની સોય લગભગ દરેક મહેમાન પર છે.
જ્યારે મને ખબર પડી કે ખૂની કોણ છે ત્યારે હું તો ખરેખર ચોંકી ગઈ હતી.
એ જ તો લેખિકાની કમાલ છે. ખૂની એ વ્યક્તિ છે જેના પર કોઈએ વિચાર્યું પણ ન હોય.
કોણ છે?
આ ઓઇફ, વેડિંગ પ્લાનર.
શું વાત છે! એનું શું કારણ હોઈ શકે?
આઓઇફ એ જ છોકરાની બહેન હતી જેનું મૃત્યુ બોર્ડિંગ સ્કૂલમાં વિલ અને જોનોની ક્રૂરતાને કારણે થયું હતું.
ઓ!
એક અકસ્માત નહોતો પણ બુલિંગનું પરિણામ હતું જેને સ્કૂલે દબાવી દીધું હતું.
એટલે આ બદલો હતો.
હા, આઓઇફ વર્ષોથી સાચા સમયની રાહ જોઈ રહી હતી. તેણે આ લગ્નનું આયોજન જ વિલને ફસાવવા અને પોતાના ભાઈનો બદલો લેવા માટે કર્યું હતું.
એટલે એણે જ
જોનોએ હુમલો શરૂ કર્યો, પણ આઓઇફે તેને અંતિમ ધક્કો મારીને દલદલમાં ફેંકી દીધો.
વાહ! એટલે વિલનું મૃત્યુ કોઈ એક વ્યક્તિના ગુસ્સાનું નહીં પણ તેના ભૂતકાળના કર્મોનું સામૂહિક પરિણામ હતું.
બિલકુલ.
આ તો માત્ર એક હત્યાનું રહસ્ય નથી પણ તેનાથી ઘણું વધારે છે. આ નવલકથા કયા મોટા વિષયો પર આપણું ધ્યાન દોરે છે?
સૌથી મોટો વિષય છે દેખાવાનો છળ, જેને આપણે ધ પરફોર્મન્સ ઓફ પરફેક્શન કહી શકીએ. પરફેક્ટ લગ્ન, પરફેક્ટ કપલ, પરફેક્ટ મિત્રતા,
બધું જ એક નાટક છે, ખાસ કરીને આજના સોશિયલ મીડિયાના જમાનામાં.
સાચું. અને બીજો મોટો વિષય છે ભૂતકાળ અને તેના પરિણામોનો. વાર્તા સ્પષ્ટપણે કહે છે કે તમે તમારા ભૂતકાળથી ભાગી શકતા નથી.
જેવું વાવશો તેવું લણશો, એ કહેવત અહીં બરાબર બંધ બેસે છે.
ચોક્કસ. વિલ આખી જિંદગી એવા વિશેષાધિકારમાં જીવ્યો કે તેને લાગ્યું કે તે કંઈ પણ કરીને છટકી શકે છે, પણ અંતે તેનો ભૂતકાળ જ તેને ભરખી જાય છે.
પણ આ બધામાં લેખિકાએ ઝેરી પુરુષત્વ પર પણ ખૂબ સચોટ ટિપ્પણી કરી છે, નહીં?
હા, બિલકુલ. વિલ અને તેના મિત્રોની જે ઓલ્ડ બોયઝ ક્લબવાળી માનસિકતા છે એ એવા સમાજની પેદાશ છે જેણે તેમને ક્યારેય જવાબદાર ઠેરવ્યા નથી, પણ તેની સામે સ્ત્રી પાત્રો એક અલગ જ સફર કરે છે.
એ વાત રસપ્રદ છે. શરૂઆતમાં તો એમનામાં પણ અંતર છે.
હા, પણ અંતમાં તેઓ સ્ત્રી એકતામાં શક્તિ શોધે છે. જ્યારે સત્ય સામે આવે છે ત્યારે જ્યુલ્સ તેના પરફેક્ટ પતિને બદલે તેની તૂટેલી બહેનનો સાથ આપે છે.
અને હાના પણ તેમને ટેકો આપે છે.
બરાબર. પુરુષ પાત્રોની વફાદારી જ્યાં તૂટી જાય છે ત્યાં આ સ્ત્રીઓ એકબીજાનો સહારો બને છે. એ એક પ્રકારનો ન્યાય છે જે કદાચ કાયદાકીય પ્રણાલી તેમને ક્યારેય ન આપી શકત. આ વાર્તા આપણને શીખવે છે કે સત્યનો સૂરજ ગમે તેટલા વાદળો પાછળ છુપાયેલો હોય તે એક દિવસ ઉગે જરૂર છે.
અને એ પણ કે જે સપાટીઓ સૌથી વધુ ચમકદાર અને સંપૂર્ણ દેખાય છે તેની નીચે ઘણીવાર સૌથી ઘેરા અને જટિલ રહસ્ય દફન હોય છે. આ માત્ર એક રોમાંચક વાર્તા નથી, પણ આપણા સમાજ અને સંબંધો પર એક અરીસા સમાન છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.